संकल्प तरु सर्वना संकल्प सत्य करे कल्प तरु सर्वना संकल्प सत्य करे पास जय प्रीत सु सेवे जारे पास जय प्रीत सु सेवे जारे तेम छे प्रकट पुरुषोत्तम प्रीच से तेम छे प्रकट पुरुषोत्तम प्रीच से पास हरि जन तत्काल त्यारे प्रीत कर प्रीत कर प्रकट पर ब्रह्म सु पर हर अवर पम पार प्राणी प्रगट ने भजी भजी पार पाम्या घना प्रगट ने भजी भजी पार पाम्या घना गीत गुनी का कपी वृंद कोटि गीत गुनी का कपी वृंद कोटि व्रज कणी व्यभिचार भावे तरी व्रज कणी व्यभिचार हे व्रज तणी नार व्यभिचार भावे तारी प्रगट उपासना सौधी मोटी प्रीत कर प्रीत कर प्रगट पर ब्रह्म सु पर हर अवर पम पार प्राणी हे प्रीत कर कर नारायण स्वामी ने पर हरि श्री नारायण स्वामी ने पर हरि चार भजनार सर्व ख्वार था से चार भजनार सर्व ख्वार था से कहे छे मुक्तानंद प्रकट ब्रज प्राणिया कहे छे आनंद प्रगट भज प्राणिया अग तणा ओग सर्व दास बाणी अग तणा ओग तत्काल जासे हे प्रीत कर प्रीत कर प्रगट पर ब्रह्म सु पर हर अवर पम पार प्राणी हे प्रीत कर प्रकट पर ब्रह्म सु पर हर अवर पम पार प्राणी है प्रीत कर प्रीत कर
सद्गुरु મુક્તાનંદ સ્વામીએ આઠ પદ લખ્યા છે, એમાં પ્રથમ ધ્યાનની વાત બતાવી પહેલા પદમાં, કે તું ભગવાનનું ધ્યાન કર તો બીજા સંતાપ બધા ટળી જશે. પછી સ્વામી એકદમ જ આ બીજા પદમાં અલગથી ટન માર દીધો, પ્રીત કર પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું પર હર અવર પાળ પ્રાણી પરોક્ષથી ભવતણો પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી. સ્વામીનો પ્રારંભ કાળ છે ને એવો દેખાય એમ કે આ જે આપણને સ્વરૂપ મળ્યું છે એ પ્રગટ ભગવાનનું ભજન કરવાથી જ જીવાત્મા પરમાત્માને પામી શકે. પર હર અવર પંપાળ પ્રાણી, બીજું બધું છોડી દે અને પ્રગટ જે ભગવાન મળ્યા છે એમાં તું પ્રીતિ કરી લે, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. આ શબ્દ સાંભળીને ક્યારેક ક્યારેક એવો કોઈ અર્થ કરી નાખે કે પૂર્વે જે અવતારો છે એ બધા પરોક્ષ છે, એથી ભવતણો પાર આવે નહીં. પણ સ્વામી અહીંયા એવું નથી કહેવા માંગતા, કંઈક જુદી હાઈલાઇટ કરવા માંગે છે. કારણ કે પાછળ કેવું કીધું, વેદ વેદાંત કહે સત્યવાણી. તો વેદ વેદાંત આદિકની અંદર તો વિરાટ આદિકનું પણ વર્ણન છે, તો એ પ્રગટ સ્વરૂપ સમજવું કેમ, એને માટે સ્વામી બહુ અદભુત વાત બતાવે છે. કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે પાસે જઈ પ્રીત શું સેવે જારે તેમ જે પ્રગટ પુરુષોત્તમ પીછશે થાશે હરિજન તત્કાળ ત્યારે. સ્વામી કે કલ્પતરુની તાકાત છે કે એની નીચે જઈ અને જે કોઈ પ્રકારનો સંકલ્પ કરે એ સંકલ્પ એનો સિદ્ધ થાય છે, એમ પરમાત્માનું સેવન કરે. પણ કેવી રીતે, તો કે એનો દ્રઢ આશરો કરીને જ્યારે સેવન કરે છે ત્યારે બધાય સંકલ્પ સિદ્ધ થાય છે. માને કે એ વખતે પરમાત્મા એના ઉપર અઢળક ઢળે છે અને થાશે હરિજન તત્કાળ ત્યારે, ત્યારે જ ભગવાનનો ભક્ત બની શકે, જ્ઞાનનો શરણાગત હાચો બને. પણ હજુ જે અંદરથી વાત ફલિત થાય એ જ નથી થતી. ત્રીજી કડી સ્વામી લખે, પ્રગટને ભજી ભજી પાર પાય ના ઘણા ગીધ ગુની કાકપી વૃંદ કોટી. હવે અહીંયા સ્પષ્ટીકરણ આવે છે કે કોઈ એમ માને કેવળ મહારાજના ભજનથી જ મુક્તિ શક્ય છે, તો સ્વામી એવું અહીંયા કહેવા માંગતા નથી. સ્વામી કે કદાચ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને ભજતો હોય પરંતુ પરોક્ષ ભાવથી જો ભજશે તો મુક્તિ શક્ય નથી. પરોક્ષ ભાવ એટલે ભગવાન થઈ ગયા, ભગવાન આવ્યા હતા, ભગવાન હતા, અત્યારે નથી, તો એનો મોક્ષ શક્ય નથી. ભગવાનના દર્શન કરતો હોય પરંતુ એની પ્રત્યે મૂર્તિમંત ભાવ ન પ્રગટે ત્યાં સુધી મહારાજ કે મોક્ષમાં ફેર દે. આ મહારાજની મૂર્તિ નથી, મહારાજ જ છે. આ મૂર્તિ છે મહારાજની ને મહારાજ છે, એ બે વાતમાં બહુ ફરક છે. અને આ મૂર્તિ છે એમ રહેશે ત્યાં સુધી સંપૂર્ણ મર્યાદા ની રહે, પણ મહારાજ જ છે એમ મનાશે ત્યારે સંપૂર્ણ મર્યાદા રહે છે. દાખલા તરીકે ઘરમાં બાપાનો ફોટો પડ્યો હોય અને બાપા બેઠા હોય, સમજાય છે, તો બે વાતની મર્યાદામાં કેટલો ફરક રહે. ભલે એવી જ પાઘડી પહેરીને એવો તિલક ચાલો બધું સેમ જ હોય, પરંતુ મૂર્તિમંત બાપા બેઠા હોય અને બાપાનો ફોટો હોય કેટલો ફરક પડે. મૂર્તિમંત બાપા બેઠા છે પ્રગટ ભાવ છે અને ફોટો એ પરોક્ષ ભાવ છે. જેટલા જેટલા પૂર્વે પણ મોક્ષના પથે ચાલ્યા છે એ પ્રગટ ભાવથી ચાલ્યા છે, અને અત્યારે ચાલે પણ પ્રગટ ભાવથી ચાલી શકે, અને ભવિષ્યમાં ચાલશે પણ પ્રગટ ભાવથી જ ચાલી શકશે. અહીં કેટલી અદભુત વાત બતાવી, પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, પૂર્વે ઘણા પાયમાં છે, ગીધ ગુની કા કપી વૃંદ કોટી. ગીધ પણ રામચંદ્રજી ભગવાનને પ્રગટ ભગવાન માની અને એની વિશે જ શરણાગત બન્યો તો મુક્તિ થઈ ગઈ. ગુનિકાએ પિંગલાએ પણ દત્તાત્રેય વિશે પ્રગટ ભાવ કેળવો કે આ સાક્ષાત ભગવાન છે, તો મોક્ષ થઈ ગયો. કપી કહેતા વાંદરાઓએ પણ રામચંદ્રને વિશે આ પ્રગટ ભગવાન છે એવી ભાવના કેળવી તો મોક્ષ થયો. પ્રગટ અને પરોક્ષની વાત જુઓ. દશરથ મહારાજા એ રામચંદ્રજી ભગવાનના સ્વયં પિતા હતા, પરંતુ પ્રગટ ભાવ ન થયો, આ ભગવાન છે એવી હા ન પડી. તો રામે એવું લખ્યું, રામ રામ કહી રામ, રામ કહી રામ, રામ રામ કહી ભૂપ ગયે સુરધામ. છ છ વાર એ નામ રીટ્યું, પરંતુ તેમ છતાં દેહ મૂક્યો ત્યારે અવધપતિ વૈકુંઠમાં ગયા એમ નથી લખ્યું, તુલસીદાસ એમ લખ્યું સ્વર્ગમાં ગયા. સુર ગયે ભૂપધામ, ભૂપ ગયે સુરધામ. રાજા પોતે ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. શું કામ? પ્રગટ ભાવ નહોતો. પ્રગટ ભાવ વિના ક્યારેય મુક્તિ શક્ય નહી. મનમાં એમ થાય તો પછી મહારાજની સર્વોપરીતા ઊભી ક્યારે? પણ ભક્તો, એક અંદર સૂક્ષ્મ પોઈન્ટ છે, પ્રગટ ભાવ જ્યારે કહેવાય ત્યારે જીવની મુક્તિ થાય છે. પછી કેવી મુક્તિ થાય? તો કે જેવી ઉપાસના એવી થાય. સમજાય? રામચંદ્રજી ભગવાનનો ભક્ત એની વિશે પ્રગટ ભાવ રાખે તો વૈકુંઠને પામે, શ્રીકૃષ્ણ ભગવાનનો ભક્ત એની વિશે પ્રગટ ભાવ રાખે તો ગોલકને પામે, અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત ભગવાન સ્વામિનારાયણ વિશે પ્રગટ ભાવ રાખે તો અક્ષરધામને પામે. નહીતર મુક્તિમાં એવું સમજાય, પ્રગટ ભાવ રાખે એટલે બધા અક્ષરધામમાં જાય, એમ નથી પાછું. પણ તે ધામને વિશે જવા માટે પણ તે અવતારને વિશે પ્રગટ ભાવ રાખવો પડે, અને પ્રગટ ભાવ રાખે તો તે ધામને પામી શકે. રામચંદ્રજી ભગવાનને વિશે પ્રગટ ભાવ ન રાખે એના આશ્રિત તો એ વૈકુંઠને ન પામે, શ્રીકૃષ્ણ ભગવાનને વિશે પ્રગટ ભાવ ન રાખે તો ગોલોકને ન પામે, અને સ્વામિનારાયણનો આશ્રિત ભગવાન સ્વામિનારાયણને વિશે પ્રગટ ભાવ ન રાખે તો અક્ષરધામને ન પામે. ભગવાન પ્રગટ જ છે એમ અખંડ વર્તે એ જ મોક્ષ પદને અને મુક્તિ પદવીને પામી શકે છે. વ્રજ તણી નાર વ્યવી ચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી. ગોપીઓ પ્રથમ ક્યાં ભાવથી જોડાણ હતી? કામ ભાવથી. એ તો પછી, અને આહિસ્તા આહિસ્તા દેવ ભાવ આવ્યો ને પછી ભગવાનનો ભાવ આવ્યો. પણ ભગવાનનો ભાવ આવતાની સાથે એ કામ બુદ્ધિથી જોડાણ હોવા છતાંય પણ મુક્તિ પદને પામી ગઈ. જયારે એમ થઈ ગયા તો પ્રગટ ભગવાન છે. ભગવાન પણ એને જયારે આ પડી જાય ત્યારે કામ થઈ ગયું. ભગવાન ઘણા આખા સંપ્રદાયો છે, આખા સંપ્રદાયો છે. કેવા સંપ્રદાયો છે? ભગવાનને માને છે, પણ કેવી રીતે માને છે? તો કે પોતાના ધામમાં વિરાજમાન છે, પણ અહીંયા આવતા નથી. આ દુનિયાનો મોટા મોટો સંપ્રદાય કોઈ હોય, ધર્મ હોય, તો ક્રિશ્ચન્સ લોકોનો છે, ઈશુવાળા. પણ પ્રગટ ઉપાસના નથી. ઉપાસના ખરી, પણ પરોક્ષ ઉપાસના. કેવી ઉપાસના? તો કે ભગવાન પોતાના ધામમાં બિરાજમાન છે, અને જરૂર જ્યારે ઊભી થાય ત્યારે એ પોતાના વાલસોયા દીકરાને એ મોકલે છે, અને વહાલા દીકરાને મોકલે છે. પણ પરોક્ષ ભાવ છે, પ્રગટ ભાવ નથી. મુસ્લિમ સંપ્રદાય બીજા નંબરનો સંપ્રદાય છે, એની ઉપાસના એ પણ પરોક્ષ ઉપાસના છે, કે ખુદ ખુદા અહીંયા આવતા નથી, પૈગંબરને મોકલે છે, ખુદ ખુદા આવતા નથી. જેને કારણે એમની મુક્તિમાં ફેર રહે છે. પરોક્ષ ભાવથી ભજન કરે તો એની એની એનું બીજબળ જરૂર થાય, પણ એનું ફળ ન થાય, બીજબળ થાય. એ ઉપાસના કરી, કારણ કે ભગવાન જેવું કોઈ તત્વ છે એવી એને હા પાડી. સમજાય? ભગવાન જેવું કોઈ તત્વ અનાદિનું છે એવી હા પાડી, એટલે એનું બીજબળ થાય. નહીત્ર જો એક સંપ્રદાય એવો છે, સાધન દુનિયામાં એવો કોઈ નથી કરતા, બસો બસો ઉપવાસ કરે એવા સાધન કરે છે, પણ એના મતે અનાદિના કોઈ ભગવાન નથી, એના મતે કોઈ ભગવાન પ્રત્યક્ષે નથી ને પરોક્ષે નથી. એના મતમાં પ્રત્યક્ષે ભગવાન નથી ને પરોક્ષે નથી. આપણે દાખલો કરીએ તો આપણે ભગવાન થઈ જઈએ.